તારીખ 1/7/94 શુક્રવાર રાત્રે 8:09 પૂજ્ય ભાઈશ્રીની સૂક્ષ્મ તત્વ ચર્ચા.
સામાન્ય જ્ઞાન ઉપયોગને પર્યાય કહો અથવા લક્ષણ કહો તો શું ફરક પડે છે? જે અપેક્ષાથી ઉપયોગ અભિન્ન દેખાણો તે અપેક્ષાએ તેનું નામ લક્ષણ, અને જે અપેક્ષાએ ઉપયોગ ભિન્ન દેખાય તે અપેક્ષાએ તેનું નામ પર્યાય. આવી રીતે ઉપયોગનું કથન જે ભિન્ન અભિન્નપણું છે. પ્રશ્ન બીજો હોય
એને પર્યાય કયો, એને ઉપયોગ કયો, સામાન્ય ઉપયોગ કયો, એને જીવ પદાર્થ નું લક્ષણ કયો, જીવ નામ નો પદાર્થ છે સમય એમ થઈ ગયું ને સમય કહેવાય. એમાં જીવ પદાર્થ છે સમય છે. સમય એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય જે ન હોય એને સમય કહેવાય. એનું લક્ષણ ઉપયોગ છે, એ ઉપયોગ ને પર્યાય કયો, એને લક્ષણ કયો, ઉપયોગ તો એકાદ છે. અને બીજું એ કથનચિત અભિન્ન છે. ગુણ ગુણીને કથનચિત અભિન્ન કરીને એને જીવ પદાર્થનું લક્ષણ કર્યું છે. પણ એટલે મેં જે ત્રણ વિચાર્યું છે કે નરનારતા વ્યવસ્થા એ જીવનું લક્ષણ નથી. એટલો ભેદ પડ્યો છે કે જીવ પદાર્થનું લક્ષણ ઉપયોગ છે, પછી ઉપયોગનું લક્ષણ તો પછી નથી. પછી તમારા પ્રશ્નો જવાબ એટલો કે પર્યાય છે, ઉપયોગ છે, લક્ષણ છે, જીવ નામના પદાર્થ સામાન્ય જીવનું લક્ષણ નથી.
બરાબર.
ઉપાધિ ભૂત તત્વ જીવ છે એનું લક્ષણ તો પરંપરાગત છે. એટલે આ ડિફરન્સ ખ્યાલમાં ના આવે તો ઉપયોગ જ લક્ષણ ખ્યાલમાં આવી જાય, એનું ખ્યાલમાં ના આવે. કેમ કે ઉપયોગ લક્ષણ છે એ બહુ પ્રચલિત છે આજના સમાજમાં, વિગમ્બર સમાજમાં. કેમ કે તત્વાર સૂત્ર બહુ પ્રચલિત છે. આપણે તત્વાર સૂત્રમાં જીવ નામના પદાર્થનું ઉપયોગ લક્ષણ, ઉપયોગ એ જીવનું લક્ષણ છે એ પ્રચલિત છે. અને આ જે છે દ્રવ્યાન યોગ વિજ્ઞાન પદાર્થ પંચાત્મ તત્વાર પદાર્થ સ્વરૂપ જેમાં પાર્થિવ ભાવ ને જીવ ભાવ કરે મિથ્યા તો આવી ગયો. એટલે આ છે વાત કે કોઈ સમયસારની સાથે એટલે જે ત્રીજું નામ છે એનો દેખાડ છે. તો સમયસાર નિયમ સાર તો જોતા ન હોય એટલા તત્વ સૂત્રમાં કામ મુશ્કેલ નથી. બ્રહ્માંડનું દ્રવ્ય એ જીવ છે સંતાના વિષય બનાવી જાય.
બરાબર.
તો કામ હતા એટલે આ બરાબર છે. ઉપયોગ લક્ષણ છે એ બરાબર છે, પ્રસંગી તબેટ છે એ પણ બરાબર. પણ એ આખા પદાર્થની વાત છે, સામાન્ય ને વિશેષ એ થઈને આખો પદાર્થ થાય છે. આત્મા એક છે, એના પરના બે, એક સામાન્ય પંખું ટકતું 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 અને બીજું ટળતું વિશેષ એટલે પર્યાય ગણવર્તી અને દરેક સ્વભાવ ટીકાવર્તી છે. બે થઈને આખો પદાર્થ છે અને એનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ લક્ષણથી પરદ્રવ્યથી જુદો હોઈ જાય છે, રાગથી પણ જુદો હોઈ જાય છે. પણ એમાં સારી સ્થિતિ છે,
કયો દિવસે
ન થાય.
સામાન્ય ઉપયોગ લક્ષણને લક્ષના લક્ષણ તરીકે જોઈએ તો તે નિરંતર લક્ષને જ પ્રસિદ્ધ કરે છે. માટે અનુભૂતિ સ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે, એટલે તે ઉપયોગને સામાન્ય સ્વભાવે જોઈએ તો તે નિરંતર અંતર્મુખાકાર જ છે. જે કદી બહિર્મુખ થયું નથી અને જેને કદી અંતર્મુખ થવું નથી. હવે આ જ ઉપયોગ લક્ષણને તેના વિશેષ સ્વભાવ થી જોઈએ તો તે જ ઉપયોગ બહિર્મુખ થયો છે અને વિશેષ અપેક્ષા એ અંતર્મુખ થઈ પણ જાય છે. આવા એક જ ઉપયોગ ના બે સ્વભાવ છે.
સામાન્ય ઉપયોગ છે, સામાન્ય જે લક્ષણ કહ્યું એ બહિર્મુખે નથી ને અંતર્મુખે નથી.
બરાબર.
ઉપયોગ ગુણ ને પર્યાય સ્વભાવ ઉપચાર છે. એમાં સફળ પ્રકાશક છે સફળની લક્ષી. એટલે સ્વપનો પ્રતિવાદ થાય છે એ ઉપયોગમાં કાં તો દુરુપયોગ કરે છે ને કાં સદુપયોગ કરે. સદુપયોગ કરે તો સમય દર્શન, દુરુપયોગ કરે પરનો લક્ષ કરવા જાય તો દુરુપયોગ તો નિચાત થાય. સામાન્ય વિશેષ માંથી જ સામાન્ય કાઢવાનું છે એમ સ્વપ્રકાશક માંથી જ સ્વપ્રકાશક કાઢવાનું છે.
બરાબર.
સ્વપ્રકાશક તો છે પણ સ્વપ્રકાશક ઉપર વજન નથી. કરને હું જાણું છું, પણ હું જાણું છું બહિર્મુખ કરે એ સામાન્ય ઉપયોગ છે અનાદિ અનંતનો. એ તો બહિર્મુખ કે અંતર્મુખ છે, બહિર્મુખ નથી અંતર્મુખ. એ તો છે જ છે. બહિર્મુખ ને અંતર્મુખ વિશેષ નથી. એનું ધર્મનું સુકાળ નથી.
ઉપયોગમાં ઉપયોગ છે તે તાદાત્મ્ય હોવાથી એક સત્તા છે. તો એક સત્તામાં પણ ત્રણ સત ભિન્ન ભિન્નપણે રહેલા છે. ત્રણ સત એક સત્તામાં ત્રણ સત ભિન્ન ભિન્નપણે રહેલા છે. તેવું એક સત છે કે અભિન્ન છે તેવું એક સત છે.
દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત તો એમાં પ્રદેશ ભેદ નથી.
બરાબર.
એક સત્તા છે. એક સત્તા હોવા છતાં એમાં અર્થ ભાવ છે. દ્રવ્ય તે ગુણ નથી, ગુણ તે દ્રવ્ય નથી. એમ ગુણ તે પર્યાય નથી, પર્યાય તે ગુણ નથી, અર્થ ભાવ. ત્રણ સત રહેલા છે. ઉત્પાદ વેદ ગુણયુક્તમ સત એટલે છેલ્લો સત આવ્યો ને તો એને અંત દીપક કહેવાય. છેલ્લો શબ્દ છે સત, એ અંત દીપક. એટલે એ સત ત્રણેય માં લાગુ પડે.
બરાબર.
દ્રવ્ય સત ગુણ સત કે કહીએ સત એટલે વાપણું.
બરાબર.
વાપણું એટલે કોઈની અપેક્ષા વિના અનાદિ અનંત છે છે છે. એ જે છે ને એ કથનથી જ ભિન્ન કથનથી કહ્યું. સર્વથા અભિન્ન પણ નહીં ને સર્વથા
ભિન્ન. હવે દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત એમ ત્રણ સતને સમજવાથી સ્વરૂપનો નિર્ણય થાય કે અભિન્ન સતને સમજવાથી આત્માનો નિર્ણય થાય.
અભિન્ન સત એટલે દ્રવ્ય ગુણ પર્યાય એમ નહીં. પેલા એને ભિન્ન ભિન્ન સતનો વિચાર કરીને જો પર્યાય સત છે તો હું એનો કરતા નથી અને પર્યાયના લક્ષ્ય કદી પણ સમય દર્શન થતું નથી તો એને પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કરવું જોઈએ. તો એ અભેદ સામાન્ય દ્રવ્યનો પર્યાય વાળો અભેદ
નહીં.
ત્રિકાળી પારિણામિક ભાવ વાળો અનંત ગુણનો પિંડી અભેદ એમ એ લેવું જોઈએ. અભેદ અભેદમાં ઓનો એમ કે દ્રવ્યનું પર્યાય વાળો અભેદ જે આપણે લીધું એ નહીં.
એ
દ્રષ્ટિનો વિષય નથી, જ્ઞાનનો વિષય છે. એ તો પરિણામી દ્રવ્ય થઈ ગયું.
બરાબર.
પરિણામી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય નથી.
એમાં નિર્ણય પણ ના થાય ને પેલા.
ક્યાંથી નિર્ણય? નિર્ણય થાય ખોટો.
બરાબર.
શ્રદ્ધા વિપરીત છે એમાં.
બરાબર.
શ્રદ્ધાનો વિષય જ નથી. શ્રદ્ધા પ્રસાદનો વિષય તો ગુરુ પ્રસાદે બહુ ચોખ્ખો કીધું.
હાજી
કોઈને કાંઈ શંકા નડી એવું ખુલાસો છે, શાસ્ત્રમય છે ને ગુરુજનવ્યા છે. એટલે અટકી નથી સુધી કેન્દ્ર ઉપાધિ છે. આ વિશે આપો એક પ્રવચનસારમાં એચિનબંધી ગાથામાં બહુ સારો વિષય હતો. એમાં પર્યોગના દ્રવ્ય ગુણને પર્યાય પણ જાણીને પોતાના આત્માને પણ જેવો જ અર્યંતના ગુણને જેવો જોઈએ, અર્યંતના ગુણ જેવો ગુણ અર્યંતથી પર્યાય જેવી જાય પર્યાય એમ જે જાણે છે એનો મોક્ષ થઈ જાય છે. એમ છે એની ટીકાકાર બહુ સારું કર્યું. એ તો અહીંયા કેવળ જ્ઞાન છે, અહીંયા મતી શું એટલે એ કઈ મળે નહીં. એટલે ગુણ તો સરકાર છે, પણ ફરિયાદથી કેમ કરવું એ સામાન્ય ઉપયોગથી મળે છે. અહીંયા સામાન્ય ઉપયોગ નથી, આ ઉપર બધી કાઢી નાખે આઠ કેજ તો એ સામાન્ય ઉપયોગ જ્ઞાન લો. અહીંયા સામાન્ય ઉપયોગ છે. હવે એ લખે છે ટીકાકાર કે આવો જે સમય નામનો આત્મા છે એને પ્રથમ મન વડે જીવ કરી દે છે. એટલે દ્રવ્ય ગુણને પર્યાય, પર્યાયમાં રાગ ન લેવી, પરિભૌતિક પર્યાય ન લેવી, સામાન્ય ઉપયોગ લેવો. હવે મૂળમાં તો એમ આવ્યું કે અર્યંતના દ્રવ્યો પર્યાય જાણીને એવો જ હું છું એમ જાણે તો મોક્ષ થાય. તો એ તો દ્રષ્ટિનો વિષય થઈ ગયો. એક અપેક્ષાએ વિચાર કરી અહીં દ્રવ્યો પર્યાય લીધો ને, અહીં દ્રવ્યો પર્યાય જતા જો હું છું તો દ્રષ્ટિનો વિષય થઈ ગયો. એમ નથી દ્રષ્ટિ ન થાય ત્યારે શું કરવું એના માટે બહુ ટીકાકારે આ બે ઉપ ટીકા રચના કરી છે. બે ટીકા છે કે પ્રથમ એ સમયને કરી લઈએ છે, મન વડે જાણી લઈએ છે. દ્રવ્ય ગુણ અને પર્યાય આત્માનો એ કરી લઈએ છે અને પછી એમાંની એમાં એ પ્રોસેસ લખે છે કે દ્રવ્યનું લક્ષ કરીને જીવવર્તન પર્યાય છે એનું લક્ષ છૂટી જાય છે. દ્રવ્યનું લક્ષ કરતા ગુણભેદનું લક્ષ છૂટી જાય છે અને ત્રિકાળીને મન વડે કરી દે છે અને આ રીતે પ્રોસેસ કરી છે જન્મ થાય છે. એટલે ક્યાંય પરસ્પર વિરોધવાદ છે જ નહીં. ગ્રામ વિરોધ લાગે પટર પીધો તો એ તો જ્ઞેય છે ને. અમે નાયે જ્ઞેય તો જ્ઞેય છે, એ દ્રષ્ટિનો વિષય છે નથી. તો પછી દ્રષ્ટિનો વિષય કેવી રીતે કાઢવો? એમાં કાયદો છે એ બોલો. પછી દ્રષ્ટિના વિષયને કાઢીને પછી પાછું જ્ઞાનનો વિષય લીધો છે. ધ્યાન કરતા નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવને પામે છે, રાગ્રહિતને પામી જાય છે. દ્રવ્ય ઉપરી એવો હારના દ્રષ્ટાંત હારના છે. હારમાં દોરો છે, સફેદાશ છે, મોતીજીને મોતી પણ છે, ત્રણ છે એમાં દ્રવ્ય ઉપરી. પછી લખે છે એ મૂર્તિને પણ સંક્ષેપ હારમાં અને સફેદને પણ સંક્ષેપ તો તને હાર પહેરવામાં આવશે. વિધેયપૂર્વક નહીં વાત થઈ. પછી ગાથા બહુ ઊંચી છે પણ એ ગીતા વાંચે તો વધારે પહેલા એમ નથી. તો એ તો ઉપરી એની અન્યાય જોયું ઉપરી એમ નથી. એક જ આચાર્યમાં કઈ રોજ હોય કારણ કે એ ચિંતન જુદોનું શાસ્ત્ર છે. પ્રવચનસાર, સમયસાર, નિયમસાર સ્વરૂપ મન મળે કારણ કે દ્રવ્યનું દ્રવ્યમૂળ પર્યાય સમય નામનો પદાર્થ ઉપાધિ વગરનો પરના સંબંધ વિનાનો એ પદાર્થ સમય જ્ઞાન નો પદાર્થ. એટલે 415 ની વ્યાખ્યા માંગી છું કે આ રીતે સમયસારને અર્થ ને તત્વથી જાણે, અર્થમાં ઠરશે તો ઉત્તમ શુદ્ધ થશે, તત્વમાં ઠરવાનું નથી કહ્યું. અર્થમાં એટલે ધિકારી દ્રવ્ય, હું પિંડ જે પહેલાથી એનો અભિજી નાયક ભાવ, નાયક ભાવ અર્થ છે. અને એનો પરિણામિક ભાવ જો ભેદ, જ્ઞાન દર્શન ભેદ, ઉપયોગ ભેદ, એ તત્વ છે, એનું સ્વરૂપ છે. ભાવ છે તત્વ, એટલે ભાવ સ્વરૂપ.
બહુ સરસ, બહુ સરસ, અદભુત અર્થ અને તત્વની વ્યાખ્યા.
અર્થ અને તત્વથી જાણીને, જાણે છે બે ને, પણ ઠરે છે ક્યાં? મૂળ ભેદમાં ઠરે છે કે પારણામી ભાવના ભેદમાં ઠરે છે કે ઉત્પાદ ઉપયોગ છે, સામાન્ય ઉપયોગ એમાં ઠરે છે કે નહીં? અર્થમાં ઠરે છે. અર્થ ને તત્વથી જાણીને અર્થમાં ઠરશે કે ઉત્તમ સુખ ને પામશે. ચલો આખું ક્લોઝિંગની એ હત્યા થાય. આવી ચર્ચાઓ છે, વસ્તુ 250 વર્ષ પહેલા પંદરમાં વખત હતા. આચાર 10 બુધવારો બેસે ગંભીર ચર્ચાઓ. મારા પિતાજીને તો ઘણીવાર ખટકી હતી, બોલી નાખી. આ બધા સંબંધમાં સાંભળે છે પણ ભેગા બેસી કઈ ચર્ચા કરતા નથી કે આજે શું આવ્યું, શું આપણું લીધું, જોઈએ લીધું કે એમ ચર્ચા કરતો નથી. પરસ્પર સમ વિચાર ન જોઈએ તત્વ ચર્ચા કરવી, પણ એમાં કેવળ આત્મહિતનું લક્ષ્ય રાખે, હું સાચો ને તમે ખોટા એમ નહીં. ચર્ચા ચર્ચા ને કહેવાય, મને આ પાસે છે, તમને શું પાસે છે? આમાં લેટ પૂરો
સમયસાર ગાથા 6 ટીકાના બીજા પારામાં એમ લીધું કે જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે, તો તેમાં
શા એટલે એનો એટલાનો અર્થ કે આખા જગતને આત્મા જાણનાર છે, પ્રસિદ્ધ છે. તો એની પ્રસિદ્ધિ શેના વડે એને થઈ છે? આ એ ભાવને જ્ઞાયક પ્રસિદ્ધ છે, જ્ઞાકાર થવાથી. જેમ કે પેલા દ્રષ્ટાંત આપ્યો, દાયા કાર્ય થવાથી અગ્નિને દહન કહેવામાં આવે છે, એટલે કે લાકડા છાણને બાળે તેનું નામ અગ્નિ, એમ કહેવામાં સાપેક્ષથી એમ સમજાવે છે. એમાં જ્ઞાએ જે જાણનાર છે, જગતને પ્રસિદ્ધ છે, જેના પર પ્રસિદ્ધ છે કે આ બધાને જાણે છે, જે જાણે તેને આત્મા કહેવાય. સમજી ગયા? વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવવામાં આવે છે, સદ્ભુત વ્યવહારથી ઉપડ્યા પછી સદ્ભુત વ્યવહારમાં લાવે, પછી સદ્ભુત વ્યવહારને ઓળની નજર વેચાશે. આ લીટી બહુ સારી છે. જ્ઞાકાર થવાથી થાય છે, જ્ઞાકાર એટલે સામે નિમિત છે, જ્ઞાન એ નિમિત છે, અને આ જ્ઞાનની પર્યાય થાય છે, નૈમિત છે, જ્ઞાકાર કહેવાય. જ્ઞેયની સાપેક્ષતાથી એ જ્ઞાનની પર્યાયને જ્ઞાકાર કહેવાય. ત્યારે પણ જ્ઞેયની વાત છે, જ્ઞાકાર થવાથી જેઓ જ્ઞાનમાં જઈએ છે ને જણાય છે ને, એટલે જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાયક નામ પ્રસિદ્ધ છે. એમ જાણનાર છે, જાણનાર છે, પણ જાણનાર છે એટલે શું કે પરને જાણે છે, મને જાણનાર કહેવાય. કરવું કાઢી નહીં, મને કરવું કાઢી નહીં, જાણવું રાખ્યું. કેમ કે આ બીજો ફાળો છે, કરવું પેલા પાડામાં કાઢ્યું. પેલા પારામાં કરવાનું ભૂત કાઢી નાખ્યું, કરતા શું કાઢી નાખ્યું, કેમ કરતા નથી, કે પરિણામ ભીન છે મારાથી, એ ભીન હોય એને કેમ કરો. ભાઈ પરિણામ લીધા, એ બીજું કઈ લીધું નહીં. ભૂતગલ કે બીજા પદાર્થો જીવની અવસ્થા નહીં, પોતામાં ઉત્પન્ન થતા જે પરિણામ એનો આત્મા કરતા નથી. કેમ કે એ ભીન છે એટલે આત્મા કરતા નથી. એમ પેલા પારામાં કરતા બધું કરી, હવે બીજા પારામાં એને અનુભવ કેમ થાય એ વાત બીજા પારા. જ્ઞાયકાર થવાથી જે ભાવ રહે, જ્ઞાયક થોડો પ્રસિદ્ધ છે, બીજું નહીં જાણનાર, જાણનાર છે એ કરવાનું ભૂતરું પેલામાં કાઢ્યું ને, એટલે એટલું મીઠા કરીને ગયું છે. સમજી ગયા? હજી મીઠા તો ચૂંટ્યું નથી, અનુભવ નથી થયો, એ અનુભવની પ્રોસેસ બીજા પાસે.
તો તેમાં સામાન્ય ઉપયોગ લક્ષણ ની વાત છે કે વિશેષ શુદ્ધ ઉપયોગ ની વાત છે કે
એ વિશેષ ની જ વાત ચાલે છે અત્યારે? હવે દુનિયાકાર થાય છે એ પણ વિશેષ છે.
બરાબર.
સામાન્ય તો એટલે જ ને કરવાનું.
હવે
તો સામાન્ય માંથી વિશેષ માં આવી ગયું છે અને વિશેષ માં ગ્રેવ જણાય છે વિશેષ વાત, એટલે દુનિયાકાર કહેવાય. સમજી ગયા? જે સામાન્ય ઉપયોગ છે એ જ્ઞાનકાર કે જ્ઞાનાકાર કઈ નથી, ઉપયોગ 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 પર. આ વિશેષમાં પ્રોસેસ ચાલે છે,
એ હોય છે ને થાય છે.
હું તો અનાધ્યરણ છે. આ તો જ્ઞાનકાર અવસ્થા વખતે નિર્ણય જાણે છે, માટે જ્ઞાયક એવું નામ પછી જ છે. આખો અસદભૂત વ્યવહારથી સમજાવે છે. નિર્ણય જાણે જ્ઞાન એ અસદભૂત વ્યવહાર છે, પણ જગતની જે પ્રસિદ્ધ હોય એના દ્વારા એને સમજાવે છે. અને એમ સમજાવતા 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 અંગત લઈ જાય છે, હમણાં હમણાં લઈ જાય છે. આમાં પ્રોસેસ બતાવી છે કે ન્યાયકાર થવાથી
એ ભાવને
પ્રસિદ્ધ છે, એટલે લોકને આ પ્રસિદ્ધ વાત છે કે આત્મા જાણનાર છે. કેમ? પેપરને જાણે છે માટે જાણનાર, એમાં પૂછવાનું શું હોય? એમ કરીને એ જાણનાર થાય. હવે હવે કે છે પછી બીજું વાંચ્યું
આપ જ લઈ લો,
એમાં વાંચો
એમાં નથી લીધું. આટલું જ પૂછવાનું હતું કે ત્યાં સામાન્ય ઉપયોગની વાત નથી ને?
નહીં, વિશેષ. હવે વિશેષની પ્રોસેસ ચાલે, કેમ કે વિશેષમાં જ અજ્ઞાન હતું, વિશેષમાં જ જ્ઞાન થાય છે. પછી બીજું વાક્ય એવું છે કે
લખેલું
થઈ ગયો. નિરાકાર થવાથી તે ભાવને જ્ઞાયક જ્ઞાન પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેય કરતા શુદ્ધતા તેને લાગુ પડતી નથી. કેમ લાગુ પડતી નથી? કારણ કે એમ
એવી રીતે જ્ઞાયકાર થવાથી તે ભાવને જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે,
જાણનાર છે, પછી આવ્યું. હવે આગળ
તો પણ જ્ઞેયક્રત અશુદ્ધતા તેને નથી.
કેમ કે જ્ઞેયક્રત અશુદ્ધતા નથી? કેમ કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી. અને જ્ઞેયનું જ્ઞાન અમે કહ્યું છે, પણ હમણાં તને આગળ લઈ જશો.
બરાબર.
જ્ઞેયનું જ્ઞાન અમારે કેવું પીડ્યું છે સમજી? અમારું મન નથી, પણ તને સમજાવવા માટે બીજો ઉપાય નથી. વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો, પણ વ્યવહાર અનુસરવા યોગ નથી. જ્ઞેયને જાણે છે માટે જ્ઞાયક છે, ત્યાં અટકવા જેવું નથી, ત્યાં જીવો અટકી ગયા. બસ નિરાકાર થવાથી તે ભાવને જ્ઞાયક પ્રગટ છે, તો પણ જ્ઞેયક્રત અશુદ્ધતા તેને નથી. એ જે જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, એ જ્ઞેયથી જો થાય, જ્ઞેય કરતા અને જ્ઞાનની પર્યાય કર્મ તો અશુદ્ધતા લાગુ પડી ગઈ. તો કરતા કર્મ થઈ ગયો. ત્યાં તો નિમિત્ત નૈમિત્તિક વાત શરૂ કરી છે, કરતા કર્મ ક્યાં કરી છે? શરૂઆત નિમિત્ત નૈમિત્તિક નિમિત્ત છે, આના નૈમિત્તિક છે, જ્ઞાકાર જ્ઞાન ની પડી આવી. હવે એ નિમિત્ત નૈમિત્તિક પરની સાથે છે, એ આત્માની સાથે કરતા કર્મ થઈ ગયા તમને.
બરાબર
જણાય પણ છે. તેથી તેને જ્ઞાકાર અવસ્થા થઈ ગયા, હજી અનુભવ થયો નથી, હજી અહીંથી વ્યાવૃત થઈને ઉપયોગ ઉદરમાં થયો નથી. પણ આ પ્રોસેસ છે કે આ જ્ઞાકાર થવાથી આત્માને જ્ઞાયક પ્રતીત છે, અને જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાય. જ્ઞાકાર અવસ્થામાં હું રાગી છું એમને જણાવું.
બરાબર,
રાગ નિમિત્ત છે, રાગ નહીં છે, નાની પર્યાય નૈમિત્તિક છે. એ નૈમિત્તિક પર્યાય આની અપેક્ષા એ આ નિમિત્તના નૈમિત્તિક હતું. હવે કે છે કે જે રાગ છે એ જ્ઞેય છે, અને અહીંયા જે અવસ્થા થઈ જ્ઞાકાર અવસ્થા, એ સમયે એ કાળે જ્ઞાકાર અવસ્થાને કાળે જ્ઞાય ગણાય છે. જ્યાં જ્ઞાય જણાય છે એવા એવું ત્યાં મત સંકેત તૂટી ગયા નાખી નથી. સૂર્ય જ્ઞાનનો ભેદ થઈ ગયો, પ્રતિભાસ થઈ ગયો, પલક છૂટી ગયો, નહીં ઉપરનું લક્ષ હતું એ છૂટી ગયું. જ્ઞાકાર અવસ્થામાં નહીં જાણું કે જ્ઞાકાર અવસ્થા જાણી કે જ્ઞાયક ની પર્યાય જાણી કે જ્ઞાયક જાણો,
બીજું કઈ ન જણાણો. જ્ઞાયક જ જણાણો, બીજું કઈ ન જણાણો.
જામનગર કેટલા બધા આવ્યા છે, ચર્ચા ની વાત સાંભળી હશે, જોઈ શકીએ. વ્યવહાર થી વાત સમજાવે, પણ વ્યવહાર અનુસરવાયું નથી, કઈ અટકવાયું નથી. ત્યાંથી નાયક જણાણો. હવે એમ કે છે કે નાયકે જણાણો ત્યાં સુધી અનુભવ નથી. હો
અવસ્થામાં નાયક જણાવો,
નિરાકાર અવસ્થામાં નાયક જણાવો, એટલે છે એવો જણાણો, છે એવો જણાણો. પણ હજી કરતા કર્મ નો નિર્ણય પણ ઓછો નથી. જણાણો તો જ્ઞાયક જે અનુભવમાં આવવાનો છે એની પૂર્વે એવો જ જણાણો. જણાણો એવો પણ માનસિક જ્ઞાનમાં જણાણો, પરોક્ષ અનુભૂતિ થઈ, પ્રત્યક્ષ અનુભૂતિ ન થઈ. પછી લખે છે કે જે જણાણો નિરાકાર અવસ્થામાં જે જણાણો, જ્ઞાયક પણે જણાણો, જાણનાર પણે જણાણો, એ અંદરમાં ગયો, સ્વરૂપમાં ગયો, તો એવો ને એવો જણાવો. હા, મારી ગુરુ ભૂમિકામાં જે આવ્યું હતું ને એ યુદ્ધ ભૂમિકા ભાઈ, હું કઈ ફેરફાર નથી. જુદી અંતર મૂળમાં તો અકામ થઈ ગયા, આમાં કે લાંબો ટાઈમ ના લગતા વાર લાગે. દેવકીન સામે છે, દેવકીન ભલે જ સામે ગયા, અને આંખ પણ એની સામે છે, ઉઘાર પણ એની સામે છે, ભાવીજી પણ એની સામે છે. ભાવીજી ભાઈ જણાય છે જ્ઞાકાર જ્ઞાન તો થઈ ગયા, પણ જે એક જ્ઞાનમાં, માનસિક જ્ઞાનમાં, હનુમાન જ્ઞાનમાં એને જાણનારો જે જ્ઞાય જાણો, એ જ્યાં સુર પ્રકાશન અંદરમાં આવ્યો તો અંતર્મુખ થયું જ્ઞાન. હવે આત્મા જણાવો એ ક્યારે, કે જાણનારો માટે પોતે કરતા, અને જણાયો શું જણાયું, જ્ઞાકાર જ્ઞાન જણાવું, જ્ઞાનાકાર જ્ઞાન જણાવું, જ્ઞાનાકાર જ્ઞાન જણાતું
બરાબર
આત્મા કરતા ને જ્ઞાન ની ક્રિયા કરવા માં
બરાબર
આજે પુસ્તક છે ને એક લાખ પુસ્તક છપાવા જવાય એક લાખ લાખો રૂપિયા વાપરે બીજી જગ્યાએ તમને ધ્યાન નથી આ પુસ્તક બારમી વખતે પણ છે છપાયેલું હા ચડી ગયા ઉમરી નો વખત ઉમરી નો વખત છ વ્યાખ્યાન ક્યાં એક ગાથા ઉપર છ વ્યાખ્યાન ઉમરી વખત છે મધ્યસ્થ થઈને પગ તોડીને પરિણામ નો કરતા નથી અને પરિણામ નું જ્ઞાતા નથી જ્ઞાતા જ્ઞાન છું એનો જ્ઞાતા નથી અને જેમાં આત્મા જણાય છે એ જ્ઞાન ની પર્યાય નો જ્ઞાતા નથી
એક આકાર નો જ્ઞાતા નથી પોતે જેમ
પોતે જાણવા અને પાછું ના કહો તે તો તે જ છે જે જાણવામાં આવ્યો એનો એ કેવો જણાવ કે એમાં ફેર પડ્યું કઈ એમાં ફેર નથી કઈ આ ફેર જો ગાઢો જોઈતો છે બરોબર છે હું આનંદ નહોતો અને સૌ પ્રકાશનમાં આનંદ થાય
બરાબર
જન્મે દર્શન ત્યારે થાય કરતા કરવાનું આખું લઈ છું પેલા પરામર્શ જે હતો ધ્યાન કરવાનું કહે બીજા પારામાં નહીં તો આ સુદ્રેવ હું ફરી આવી પર્યાય રહીત નું સિદ્ધાંત થયું ત્યાં પર્યાય સહિત નું જ્ઞાન થઈ જાય રહીત અને સહિત ની જ રમત છે આ એમાં ઘટું લખ્યું આપણે એનો જ અર્થ કરીએ પોતે લખે પેલા ન્યાયકાર અવસ્થાથી શરૂ કર્યું ન્યાય ગણાણો એમાં કરતા કર્મણો નિપણું નથી ક્યાંથી થાય એમાં તો આત્મા સામાન્ય આત્મા નહોતો આવ્યો સમજી ગયા એમાં એ તો વિશેષ મારું થતું મને વિશેષમાં મન રમતું તો ને એના જ વિશેષમાં એટલે એનું સામાન્ય અવલોકન પરોક્ષ પણ થઈ ગયું રાગમાં નહોતું રમતું એ
વખતે બહુ સરસ
યાદગાર અવસ્થામાં નાહી પણ ગણાનો ને એટલે રાગ એને રાગ ન દેખ્યું
બરાબર
દાય ભાવ નહીં થયો
બરાબર
દાય ભાવ પરોક્ષ પણ નહીં થયો એ વખતે થઈ ગયું
બરાબર
સવિકલ્પ સ્વસંવેદક અને નિર્વિકલ્પ સ્વસંવેદક પેલા બોલમાં સવિકલ્પ સ્વસંવેદક જાણવામાં તો જ્ઞાયક જ આવ્યું એને જે મન વાણી કે ધર્મ કે કોઈ પણ પદાર્થ કે છ દ્રવ્ય કે દેવગુરુ શાસ્ત્ર કઈ જાણવા બનાવ્યું રાગ જાણવા બનાવ્યું ઇન્દ્રિય જ્ઞાન માં આ કામ થાય છે જાણવા મનાયું જાણનાર જાણવા મળ્યું હું જાણનાર જ કરાય છે સમજદારી પૂછતી છે એને લાગે અંદર જાય જાય બીજું બતાવે છે કે જ્યાં જો મિથ્યાત જેને થયું હોય ને એને કચ્છા મુદ્દી વાળાને તો આ બીજા કારણમાં જાગે લીધું જયારે ફિરોઝાબાદમાં ચર્ચા થઈ ને ત્યારે પ્રેમચંદજી હતા એટલે પ્રમોદ આશ્ચર્ય
અપૂર્વતા લાગી
અપૂર્વતા ક્રિયાકાર અવસ્થામાં જ્ઞાન નો એક જ
વિષય, હવે
સામાન્ય વિશેષ નો વિષય એટલો સામાન્ય રહ્યો,
બરાબર.
જ્ઞાનની પર્યાય નો વિષય એટલો અભેદ સામાન્ય ટંકુકૃષ્ણ પરમાત્મા રહ્યો. એ વખતે એને કર્મ ને નિમિત્ત નૈમિત ને રાગ ને ઇન્દ્રિય જ્ઞાન ને ગુણભેદ કાંઈ દેખાતો નથી. એને છેલ્લે સમ્યક સન્મુખ કહેવામાં આવે છે. છેલ્લે બસ છેલ્લો પોઈન્ટ નિરાકાર અવસ્થામાં નહીં કરે છે કે નિરાકાર અવસ્થા રાખી અને નહીં જાણવાનું પણ શું જ્ઞાન કરાય છે. નહીં જણાય છે એ કાળે, આ એ કાળે જ્ઞાન કરાય છે. એટલે નહીં તરફનું અર્થ છૂટતો છૂટતો છૂટી જાય છે. યોગાની કહે છે કે છઠ્ઠી કાતા ચાર ચાર સમય છે ત્યાં સુધી લખું કે આત્મા સુભાષ રૂપે પરિણમતો નથી અત્યાર સુધી કોઈ નહીં. વિદ્યાર્થ રૂપે પરિણમો નથી આત્મા એમ કે છે. પેલા પારામાં પરણવે તો જળ થઈ જાય ત્યાં સુધી લખું. પરંતુ એ નવા પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિના કર્મ બંધનો નિમિત્ત કારણ છે. એ ભાવે આત્મા પરિણમતો જ નથી, થતો જ નથી. થાય તો જળ થઈ જાય, હજી થઈ જાય, એ હજી પણ પામે છે. સુભાષ ભાવ થાય છે એ વાત સાચી છે, પણ આત્મા એ ભાવે પરિણમતો નથી. ત્યાં જો કથન ચીડ લગાવવા જાય તો મારી આત્મા ત્યાં જઈએ ખલા. હવે ચેતન જળરૂપે પરણતો નથી એમ લખે છે. ત્યાં કથન ચીડ પરણમે કે નહીં જળરૂપે બોલો. અરે શું આ પંડિતાઈ નું પંડિતાઈ નું જે આચાર્ય ભગવાન આપણને સમજાવવા માંગતા હોય અહીંયા એ જ આપણે સમજવાનો પ્રયત્ન કરો. આગળ પાછળની વાત નહીં તો એ ગાથાનું રંગ છે તમારા જ્ઞાનમાં આવે. અહીંયા શું કહે છે, અહીંયા શું કહે છે, ત્યાં એકાગ્ર એ શબ્દમાં એ અક્ષરમાં કાના માત્રમાં બધું જ્ઞાનીય ઉપયોગ લગાવો. જ્ઞાનીય ઉપયોગ લેવો ને તો એ ભાવ પાસે થઈ જાય. લખનારે જે ભાવથી લીધું છે એ ભાવથી આ વાંચે છે ને વિચારે છે ને તો કામ થઈ ગયું. કોઈ નાસ્તીની વાત એમાં કરી જ નથી. આ નથી ગણાતું કઈ વાત કરે છે. રાગ ને જાણવાનો કાળ છે. એ કાળમાં રાગ નથી જણાતો પણ જાણનાર જણાય છે. એ જ કાળમાં સમય એક છે, બીજા સમય તો વ્યય છે એને અનુભવ થઈએ. વ્યય દેહને જાણવાના કાળે દેવગુરુ શાસ્ત્ર આમ જ નહીં છે. એ ક્રિયાકાર અવસ્થામાં એ વખતે એની આમ નજર પ્રતિમા ઉપર છે, સમજી ગયા. ક્યાંક કરે છે કે આ પ્રતિમા જણાય છે અને એ જ્ઞાન જણાય છે. હું પ્રતિમામય છું કે હું જ્ઞાનમય છું? હું તો જ્ઞાનમય છું. તો જ્ઞાનમય છે તો જાણનારે જણાય ને મને એ વિચાર ઉપર જો ચડી જાય ચિંતાનો વિષય છે. પછી જોડે હતો થઈ ગયું બરાબર.
ગઈકાલે જે ધ્યેય પૂર્વક જ્ઞાન ની વાત માં એક પ્રશ્ન છે કે અજ્ઞાની ને તો કોને ધ્યેય કહેવાય, કોને ધ્યાન કહેવાય અને કોને ધ્યાતા કહેવાય તેની કઈ જ ખબર નથી. તો વસ્તુને ઓળખવા માટે તેનું કોઈ ખાસ લક્ષણ હોય છે, એટલે લક્ષણ દ્વારા વસ્તુને ઓળખી શકે. તો ધ્યેયનું લક્ષણ શું છે, ધ્યાનનું લક્ષણ શું છે, ધ્યાતાનું લક્ષણ શું છે, ત્રણેયના લક્ષણ ભિન્ન ભિન્ન છે કે એક જ છે?
અને પર્યાય ધ્યાન તો પર્યાય છે અને જ્ઞાન તો પ્રવૃત્તિ નો પર્યાય નહીં થાય છે. તો તેના લક્ષણ જુદા એકનું અપરિણામ લક્ષણ છે, બીજું પરિણામ લક્ષણ છે અને ત્રીજું પરિણામી છે. યાત્રા છે એ પરિણામી છે, ધ્યાન છે એ પરિણામ છે અને ધ્યેય છે એ અપરિણામી છે. અપરિણામી, પરિણામ અને પરિણામી એ વખતે એને ભેદ નથી રહેતો. પછી
અનુભવના કાળે, ત્રણ
અનુભવના કાળે હવે જે કાકા આ ધ્યેય ને ધ્યાન એકાઈ આનંદમાં મજબૂત થઈ જાય. બ્રહ્માના કાળે બધું હોય, પ્રમાણ નહીં લીખે શ્રેણી નો કાળ હોય ત્યારે બધું હોય, વિકલ્પ ઉપર અનુભવના કાળે વિકલ્પ માત્ર લખે. ધર્મ ને શરૂઆત અનુભવથી છે, ત્યાં સુધી સમય સાથે છે કે જેને આત્માનો અનુભવ થયો તેને સફળ જીન શાસન જાણ્યું. જીન શાસનના બે બે દુર્વિષ્ણુ અને ભાવ બે જાણ્યું. આત્માને જાહેરમાં સફળ જીન શાસન ગંધર્વ ભગવાન તો દુર્વિષ્ણુ તે ભાવતું તો જાણે પણ એક ક્યાંય જાણી દીધું અરણ્ય. પછી એકમાં લખે જ ને કે અનુભવ ત્યાં પછી બહાર એને ભણવાની અટક રહેતી તો પ્રતિબંધ નથી એને કઈ કે જ્યાં ભણવું ભણે તો સમય દર્શન ટકે એમ હશે તો ભણે તો જ્ઞાન તો વધે ને
નહીં. ક્યાં જ્ઞાન છે
શાસ્ત્ર રે, શાસ્ત્ર રે લેખું રે, શાસ્ત્ર નથી જ્ઞાન. તેથી શાસ્ત્ર કઈ જાણે નહીં, તેથી જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું દિન કરે. આ દિષ્ટિની વાત જો ના લ્યો આપણે રખવી પડે તો આપણે ઘણા બધા નો 4 લાખ વૃક્ષ નો કાળ પાક્યો હોય એટલે વાસ્તવિક તત્વ બહાર.
શિવ ભગવાન છે તે પર્યાયમાં કાર્ય પરમાત્મા થઈ ગયા તો ત્યાં પર્યાયમાં ઉત્પાદ્ય તો છે, કેમ કે તે પર્યાયનો સ્વભાવ છે. ત્યાં પર્યાયમાં નવ તત્વોની ઉપાધિ તો નીકળી ગઈ છે પણ તેના જેવી નિરપેક્ષ પારિણામિક રૂપ કહેવાય કે નહીં?
ઈચ્છાયક પર્યાય કહેવાય. હાજી પ્રગટ થઈ છે અને સ્થાપિત છે, પણ તમે કર્મનો ક્ષય ગૌણ કરી નાખો તો એ નિરપેક્ષ પર્યાય છે. તમે કર્મનો સંબંધ વિનાની પર્યાય દો તો એ પર્યાય તો નિરપેક્ષ પર્યાય છે. પરિવાર નિરપેક્ષ કોણ
મુખની પર્યાય છે?
મુખની પર્યાય વાત કરી
સિદ્ધ પર્યાય.
સિદ્ધ પર્યાય એ છે મુખ્ય પર્યાય. એ પર્યાયમાં કર્મનો અભાવની અપેક્ષા છે એટલે એને ક્ષાય ભાવ કહેવાય. અહીંયા પર્યાયમાં શીત લોકમાં કેટલા ભાવ? પાંચ ભાવમાંથી તો કે પારિણામિક ભાવ એ ક્ષાય ગુરુનો પારિણામિક ભાવ અને પર્યાયનો ક્ષાય ભાવ.
મોક્ષ તત્વ સંયોગ રૂપે કહેવાય ને, કેમ કે સિદ્ધ થયા તો મોક્ષ તત્વ પણ અભાવ થઈ ગયો.
વૃક્ષો પણ શ્વાન નીકળી
ગયો,
વૃક્ષો પણ શ્વાન નીકળી ગયો એટલે સાપેક્ષ પણ ટળી
બરાબર
નિરપેક્ષ પણ રહી. નિરપેક્ષ કે નારીઓ
નિરપેક્ષ
સાધ્ય ની ચીજ થઈ ગઈ પછી કોઈ આપણે કામ
કીધું.
એનું નામ ગમે તે હોય પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ થઈ ગઈ પછી આપણે નામ નું કામ છે કે ભાવ નું કામ છે, ડક્ટર નું કામ છે કે રોટલા નું કામ
છે? પ્રજાસ્વાન નીકળી ગયા પછી સર્વ વિશુદ્ધ પ્રગટ
થયું, સર્વ વિશુદ્ધ છે.
આવે તો કેવો જ્ઞાન બાકી નથી, કઈ કેવું જ્ઞાન ઘણા વિચારો તો આવ્યા પણ એ વિચારો સમાજમાં મુકાય. એટલે એ આખું કેટલો પુરુષે કેવું એ જ્ઞાન ન્યા સુધી લખું છું ત્યાં નીકળી યોજના સાચી કર્મના ક્ષયની વૃક્ષ આવતી જ અપેક્ષા સાપેક્ષ પહોંચી નીકળી ગયું અને પર્યાયનો સ્વભાવ જાતે પ્રગટ થઈ ગયો. જેમ જ્ઞાન હું પરિપૂર્ણ શક્તિ રૂપે છે તો શક્તિની ગતિ પણ પરિપૂર્ણ થઈ ગઈ. બસ હું પૂર્ણ અને પર્યાય પણ
પૂર્ણ
નથી, તૃતીય રીતે થઈ ગયું, ચાર્ય સ્થિતિ થઈ ગઈ, બસ પછી શું કામ છે?
પદાર્થની સિદ્ધિપૂર્વક પ્રયોજનની સિદ્ધિ થાય કે પ્રયોજનની સિદ્ધિપૂર્વક પદાર્થની સિદ્ધિ થાય છે?
પેલા હંમેશા ભણે ત્યારે પદાર્થનું જ્ઞાન થાય, ભણવાનું કા હોય ત્યારે પદાર્થનું જ્ઞાન થાય. દુર્યોગનું પર્યાય નિર્મિત ઉપાદાન પદાર્થનું જ્ઞાન થાય. પદાર્થના જ્ઞાન પછી ભેદ જ્ઞાનનો પ્રકાર આવે છે અને ભેદ જ્ઞાનમાં પ્રયોજનની સિદ્ધિ થાય. પણ પદાર્થનું જ જ્ઞાન જેને ન હોય એને દ્રવ્ય અને પર્યાયની ખબર ન હોય તો એ પ્રયોજન શું કરે? અત્યારે તો કોઈને કાંઈ ખબર નથી, અન્ય મતમાં તો ક્યાં કાંઈ છે દ્રવ્યનું પર્યાય. માટે ભણવા માટે તો પદાર્થ ભણવો છે, પ્રવેશિકા શીખવી.
ઉપયોગ લક્ષણ તે કારણ અને તે જ સમયે શુદ્ધ ઉપયોગ થયો તે તેનું કાર્ય, આવું એક જ પર્યાયમાં એક જ સમયે કારણ કાર્ય પણ છે.
કારણ ને કાર્ય અભેથી જો આ કારણ ના કાર્ય મળ્યું
બરાબર.
જે કારણ છે તે જ કાર્ય છે, જે કાર્ય છે તે જ કારણ છે, તો સમાધાન થઈ જશે. એટલે તો પૂર્વ પર્યાય પરિણત થયો કારણ, ઉત્તર પર્યાય પરિણત દ્રવ્ય કે કાર્ય એમ બધું કરવું આવે. પર્યાયનું કારણ પર્યાય છે, પૂરું થઈ ગયું. પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાયનું કાર્ય પર્યાય છે. મોક્ષ માર્ગ મોક્ષ નું કારણ છે એ પણ વ્યવહાર છે. ભજન બાકી